પૂજ્ય બિનશ્રી ચંપાબેનના સમયસરને કળશ 138 નો સાર.
આપના પ્રતાપે બધા આપની સાથે રહેવાનું બધું
શત્રુ મિત્ર પ્રતિ વખતે સાધનો મળવાનું એકલા એકલા સાધના કરવી, એક મોટા ટોળામાં સાધના કરવી, એમાં ઘણો ફેર. પુરુષાર્થ તો પોતાને જ કરવાનો હોય છે. શ્રીજી નરાજ દયાનિધિ જેતે હાથ ભયો રંગ આત્મ સુખ અનંગ આત્મ વર્ષ એવું કઈ બોલું છે. શ્રી ગુરુરાજ બહુ સુખધારી આત્મ સુખ ભંગ તત્વારથી ચર્ચા પાઈ સાગર મેં કો સંગ એ વિધિ નો ભવ દેજો.
જ્ઞાન પણ નિશાંત ભાવ ના પ્રથમ માં જ્ઞાન આવે છે અને પછી શ્રદ્ધા બે ની અપેક્ષા એ બે
ચક્રવર્તી ના ભરાવેલા બિંબો કૈલાસ પર્વત ઉપર હતો રાવણે પર્વત હલાવ્યો અગ્નિ રક્ષા કરવા ઉપર દેવ આવ્યા. દેવ આવ્યા એના ઉપર ઓલો મુનિ કે ધ્યાન કરી દે ને ઓલા બલિ મુનિ ધ્યાન કરે એને રાવણે પર્વત હલાવ્યો એને એમ છે કઈ ભરત ના ભરાવેલા બિંબો છે આ પર્વત હલાવે એટલે એને એમ થઈ ગયું કે એટલી બિંબો ની રક્ષા કરવા ખાતર એ ભલે મને પોતે અંગૂઠા ના રાવણ ની છે દબાઈ છે મુની છે એના એ લબ્ધિ હોય ને દેવું આવે છે શું એમ બલિ મુનિ ની મુનિ થી જેવું કઈક થયું રાવણ ને પરસેવો થઈ ગયો. એટલે કીધું દેવો ભગવાન ના રક્ષા કરવા મુનિઓ કરે છે ને દેવો એ કરે છે દેવો ઉપર છે ભરત ના ભરાવેલા બિંબો ત્રણ ચોવીસ ના બિંબો આવે છે બધા જીન બિંબ જ કહેવાય એમાં કઈ ફેર નથી. દેવ દેવડા પ્રતિમા જે આવે છે અને એક પાંદડા જેવું મંદિર આવે એવડા પ્રતિમા ને મંદિર ને એના એવા ભાવ થી કરીને કે એના પૂર્ણ નું વર્ણન સત્તો થી કરી શકતો નથી શાસ્ત્ર માં સર્વોત્કૃષ્ટ માં સર્વોત્કૃષ્ટ હોય છે દિનેશ્વર પ્રતિમા દિનેશ્વર દેવ જગત માં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર એના પ્રતિમા જે સર્વોત્કૃષ્ટ છે. સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નથી ને એ પોતે માની બેસે છે તે શુષ્કતાને લઈને એને બંધ કઈ અટકતો નથી માની બેસો ત્યાર પછીનો આવે ત્યાર પછીનો જે આવે છે ગાતા એ જ રીતે કે અણુમાત્ર રાગાદીનો સદભાવ વર્તે છે એક અણુમાત્ર પણ રાગનો સદભાવ વર્તે છે સર્વ આગમ ધર્મને પણ જાણતો નહીં આત્માને જાણતો નથી આગમના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો પણ આત્માને જાણતો નથી કારણ કે પોતે આત્મા કોણ અને અનાત્મા કોણ એને જાણતો નથી જીવ અજીવના સ્વરૂપને જાણતો નથી બધું આગમ જાણી ગયો ભણી ગયો બધું એને કંઠાગ્રી કર્યું અંદરમાંથી કેટલાકને ના નોકળી છે અંદરમાંથી એટલે આત્માને જ્ઞાન નહીં સ્વરૂપ સમ પણ તોય આત્માને જાણતો નથી કે એને તમે રાગ કેમ કહે છે કે પંચ મહાવ્રત પાળતો હોય છે બધું વ્રતો ધારણ કર્યા હોય છે શાસ્ત્ર નો અભ્યાસી હોય છે તો એ રાગ છે ને અણુ માત્ર એને રાગ શુભ રાગ શું ધર્મ થાય માન્યો છે એ રાગમાં એકત્ર બુદ્ધિ પડી છે રાગ થી ધર્મ માન્યો છે એટલે એને રાગ જ છે અને ઓલો કે અવિરત સમ્યક દ્રષ્ટિ બધું ગ્રસ્તાશ્રમમાં પડેલો સીધી રીતે રાગીને લઈ દેખાય છે તો એને રાગ નથી કયો છે આ તે કઈ જાતનો છે અંદર છે એને રાગ છૂટી ગયો છે એને અંદરમાંથી શ્રદ્ધામાંથી નાયકની પરિણતિમાંથી રાગ છૂટી ગયો છે પછી જે ઉભો છે એ ઉપર ઉપરથી ઉતરેલો છે એ અંદરમાં જેને એકત્વ બુદ્ધિ રૂપે આમ તદગત હતો એવી માન્યતામાં એ નથી અને ઉપર ઉપર રાગ રહી ગયો છે અંદર ને માટે એને અંશ વિતરાગ કહેવાય છે ને પૂર્ણ વિતરાગ નથી થયો પણ અંશે અને ઓને તો એકત્ર બધી છે, માવરત ધારણ કર્યા છે, શાસ્ત્ર ભણી ગયો છે, શાસ્ત્ર બધા આવડે છે, અગિયાર અંગ નું જ્ઞાન છે, તો પણ તે અગિયાર અંગ નવ પૂર્વ આવે છે, નવ પૂર્વ ને પહેણો છે, તો પણ તે સાધુ છે, આત્માને જાણતો નથી. આત્માનો શું સ્વભાવ ને આ વિભાવ, આ જળ, આ વિભાવ મારાથી જુદો છે, એમ બધું બોલે ખરો, પણ અંદર માં પરિણતિ એને નથી, માટે કઈ જાણતો નથી. મને રાગી કીધો છે, એને બંધ અટકતો નથી. એટલું નિશ્ચય વસ્તુ સ્વરૂપ છે નિશ્ચયનું, પણ અંદરથી જો એને યથાર્થ ન સમજે તો એના અશુભ પરિણામમાંથી છૂટતું નથી. બોલો, શુભ પરિણામ આવે છે, આ તો અશુભ નથી છૂટતો. યથાર્થ સ્વરૂપ મૂળ વસ્તુ યથાર્થ છે, નિશ્ચય વસ્તુ જે અનાદિકાળથી પોતે વિભાવને એકત્વ બુદ્ધિ કરી છે, અશુદ્ધને સ્વરૂપે પોતાને માની લીધો છે, પણ દ્રઢ દ્રષ્ટિએ પોતે શુદ્ધ જ છે, એ વસ્તુ સ્વરૂપ એમ છે. પણ જો એને યથાર્થ ન સમજે તો પછી એનું એ ઉભું રહે છે, ઉલટો શુભમાંથી અશુભમાં જાય છે, એવી એની સ્થિતિ થઈ જાય છે. અસલી સ્વરૂપ જાણવા માટે અસલીને યથાર્થ જાણે, અને ન જાણે ત્યાં સુધી એની જિજ્ઞાસાની ભાવના રાખે, પણ એ તીવ્ર અશુભમાં વહી જાય છે, એ નુકસાનનું કારણ થઈ જાય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું એ બરાબર છે, પણ પછી એમાં જો આવું સમજ્યા વગરનું થઈ જાય તો નુકસાન થઈ જાય. શાંતિ નાયક ની શાંતિ રે, અને અપ્રશસ્ત માંથી પ્રશસ્ત માં જે આવે એની જે શાંતિ હોય, અને નાયક ની શાંતિ જેને છે ભેદજ્ઞાન ધારણ, એ શાંતિમાં ને શાંતિમાં ભેદ છે, કે એને આનંદ વળી કે સવિકલ્પ દશામાં જે નિર્વિકલ્પ દશાનો આનંદ હોય એ આનંદ નથી, એ આનંદ જુદો છે, કારણ કે એમાં વિકલ્પ છૂટી જાય, પછી અંદરથી સ્વરૂપ પરિણતિ જે આત્મા જેવો હતો એ પોતા સ્વરૂપે સ્વાનુભૂતિ રૂપે અને સ્વાનુભૂતિની પર્યાય રૂપે પ્રગટ થઈ ગયો છે એના ભેદન, એની નિર્વિકલ્પ દશા સવિકલ્પ દશા કરતા જુદી છે. તો પણ સવિકલ્પ દશાની અંદર જે શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે, શ્રદ્ધા નિર્વિકલ્પ જ્ઞાન સ્વપરને જાણે છે, વિકલ્પ છે સાથે રાગ ઉભો છે, એટલે તો એને નાયકની પરિણતિ નિરાળી રહે છે, નિરાળી રહે છે, તે અંતરમાં એને શાંતિ વેદાય છે, સમાધિ વેદાય. એ શાંતિ સમાધિ જે નાયક ન્યારો થઈને જે શાંતિ વેદાય છે, એ શાંતિ એને જુદી છે. શાંતિ અને સમાધિ જે અંદર એને વર્તે છે નાયકતાની, એ જે અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવીને જે શાંતિ જણાવે છે, એ શાંતિ જુદી છે. એ શાંતિ તો અનાદિકાળમાં એવી જાતની કસાયો મંદ કરીને શાંતિ ને માને છે, એ શાંતિ ને હરી સન નાયક ન્યારો થઈને જે શાંતિ આવે એ શાંતિ જુદી છે, એ જુદી છે. એને પૂર્વ પશ્ચિમ નથી, એ શાંતિ ને એને શાંતિ. આનંદ દશા એ તો અનુપમ છે, એ તો વળી એનાથી જુદી છે, કારણ કે એ નિર્વિકલ્પ દશાનો આનંદ છે. સવિકલ્પ દશાનો જે એને આનંદ કેવો, શાંતિ કેવો એ કીધું છે, પણ ઘણા એમ કે ધ્યાન કરીને અમને શાંતિ વેદાય છે, તો એ શાંતિ જ્યાં વિકલ્પ સહિતની શાંતિ અને ન્યારો થયા વગરની શાંતિ, એ શાંતિ નથી વાત થઈ, એમાં અંદર કશાય સાથે જોડાય છે. અને ઓલો ન્યારો થઈને શાંતિ છે એની સાથે વિકલ્પ છે, પણ એ વિકલ્પ ભેદ જ્ઞાન રૂપે છે, ભેદ જ્ઞાન ની ધારા વર્તે છે, ભેદ જ્ઞાન પોતે સ્વ પર આ હું છું ના પર છે, એવી જાતની જે અંદર ન્યારાપણાની પરિણતિ વર્તે છે, એટલે એ શાંતિ એની જુદી છે. ઓલો શેળભેળ છે, શેળભેળ થઈને એની ઉગ્રતામાં મંદતા થઈ છે, પણ છે શેળભેળ ને શેળભેળ, ઉગ્ર શેળભેળતાનું વેદન હતું આ કોતાને, મંદ શેળભેળ છે ઓલો તો ન્યારો થયો, એ દશા કેની જુદી છે. સવિકલ્પ દશામાં જે વેદનાની ધારા છે એ દશા એની જુદી છે, ભલે મુનિ છે પંચમહાવ્રત પાડે છે, પણ જો એકત્વ બુદ્ધિમાં એને જે શાંતિ છે એ શાંતિ ને નારા થયેલો જે સમ્યક દ્રષ્ટિ ની શાંતિ એ શાંતિ જેવી છે. એમાં ફેર છે. નિર્વિકલ્પ દશામાં સ્વપર પ્રકાશક પણ ક્યાં ગયું? નિર્વિસ્વપર પ્રકાશક પણ ઉભો છે, એ પોતાના ગુણો ને જાણે છે, પોતાની સ્વાનુભૂતિ ની દશા ને જાણે છે. અનંત અનંત મહિમાવંત અનંત ગુણોથી ભરપૂર અનંત ધર્મોથી ભરપૂર જે ચેતન છે એની ગંભીરતા જાણે છે અને અનંત અનંતતા થી ભરેલો આત્મા એના ગુણો ને એ સ્વપર પ્રકાશક પણ એનું ચાલુ છે. બહાર જ્ઞેય નથી પણ પોતાના ગુણ ને જાણે છે. શાસ્ત્રમાં એમ પછી આવે છે, અરે અજ્ઞાની જીવો તમે મત થઈને કેમ સ્વીકારશો? અજ્ઞાની જીવો એ કળશમાં આવે છે. અજ્ઞાની જીવો અનાદિકાળથી આ રાગી જીવો અનાદિકાળથી રાગમાં મત થઈને પર્યાય પર્યાય પદે પદે પર્યાય પર્યાય ક્ષણે ક્ષણે મત થઈને પદે પદે દરેક પર્યાયમાં એમાં એકત્વ બુદ્ધિમાં રાગમાં મત થઈને સ્વીકારશે. આચાર્ય એને કોઈ ક્ષણ એવી નથી કે જેમાં એ રાગ વગર નો શાંતિ વેચતો હોય. રાગ ની પર્યાય દરેક પર્યાય માં એની એકત્વ બુદ્ધિ ની દરેક પર્યાય એકત્વ બુદ્ધિ ની છે. એમાં એને જુદી પર્યાય કોઈ નથી આવતી. એ અનાધિકારથી જે છે એની પર્યાય માં એની પર્યાય માં એમાં છે એમાં વર્ત. અરે જીવ આચાર્ય કરુણા થઈ, અરે આ તમારું પદ નથી, આ તમારું ઘર નથી, આ તમારું પદ નથી. અરે જીવો અહીં આવો અહીં આવો, આ પદ છે આ પદ છે, આ તમારું રહેવાનું ઘર નથી, અહીં આવો અહીં નિવાસ કરો. આચાર્ય કરુણા કરે છે, અનાદિકાળથી આમાં સીતા છો, હવે અહીં આવો અહીં આવો અહીં આવો, આ નિવાસ કરો, આ ચેતન ધામમાં નિવાસ કરો. આ ધામ જુદું છે, આ તમારું રહેવાનું સ્થાન છે, આ તમારું સ્થાન નથી રહેવાનું, તમે ક્યાં સુતા છો? અહીં આવો અહીં નિવાસ કરો, અહીં જુઓ ત્યાં શુદ્ધ ચૈતન્ય ધાતુ છે, શુદ્ધ શુદ્ધતાથી ભરેલી, ચારે બાજુથી શુદ્ધતાથી ભરેલી, એવું તમારું સ્થાયી ઘર છે. જે ઘર ક્યાંય બદલતું નથી, એક સ્થાયી જે નિજ રસને અતિશયતાથી ભરેલી, અતિશય જેમાં ચૈતન રસ થી ભરેલું, ચારે બાજુ ચૈતન રસ ને અતિશયતા, સામાન્ય નહીં પણ અનંત અનંત અતિશયતા થી ભરેલું એવું તમારું ઘર છે, એમાં નિવાસ કરો. એ ઘર સ્થાયી છે, એ ઘર કોઈ દી બદલતું નથી, એ ફેક્ટરી તે ફેક્ટરી સ્થાયી સ્થિર છે. એ ઘરમાં નિવાસ કરો, અહીં આવો અહીં આવો, આ તમારું ઘર નથી. આચાર્ય વારંવાર સંબોધન કરી રહ્યા છે. પછી ત્યાં કે છે ને કે કોઈ દારૂ પીને મલિન જગ્યામાં સૂતો હોય એને કોઈ એમ કે જગાડે, ગુરુ આવીને સંબોધન કરે, ઓલા એને કોઈ કે અરે ભાઈ આ ક્યાં તો મલિન જગ્યામાં સૂતો છે? એમાં કે અનાદિકાળથી આ મોહ ને મદિરાનો મોહ મદિરા પીધું છે, મિથ્યાત્વને ભ્રાંતિમાં ભૂલેલો આ મલિન જગ્યા એટલે પરિણ પરિણતિની અશુદ્ધતા રાગ દ્વેષ ની કાલીમાં માં સૂતો છે. એને ગુરુ સંબોધન કરે, અરે જીવો તમે અહીંયા આવો અહીંયા આવો, આ તમારું ઘર નથી, આ તમારું રહેવાનું સ્થાન નથી, નિવાસ કરો, તમારું નિવાસ સ્થાન બતાવો, તમારો ચૈતન્યનો મહેલ બતાવો, અહીં આવો. એ ચૈતન્યનો મહેલ અનંત વિભૂતિ થી ભરેલો છે, અહીં આવો. આ વિભૂતિ વગરનો આવો મલિન ઘર, આવું દારિદ્ર ઘર છે તમારો, આ મલિન જગ્યામાં સુતા છો, અહીંયા તમારું ચૈતન મહેલ કોઈ જુદો છે, ચૈતન મહેલ અનંત વિભૂતિથી ભરેલું છે, હું તમને દેખાડું, એની વાત કરો, અહીંયા આવો એમ કરુણા કરે છે. એ ઘર પાછું એવું છે કે જે સ્થાયી છે એ ઘરને કોઈ લઈ જઈ શકતું નથી, એ ઘરને કઈ હવા પાણી લાગતા નથી, એને કઈ એને કઈ આંચ નથી આવતી, ન્યા કોઈ નો પ્રવેશ નથી, ન્યા કોઈ બહારના ચોરોનો પ્રવેશ નથી, કોઈ નથી, કોઈ એને નુકસાન કરતું નથી. મેરને એમાં આવો એવું નિર્ભય સ્થાન છે, એમાં તમે નિવાસ કરો એમ આચાર્ય દેવ કરુણા કરીને આ તમારું પદ આપ્યું. તમારું રહેવાનું ઘર આ છે, તમે રાજા છો, તમે ચૈતન્ય રાજા ત્યાં બહાર ગયા છો, રાજા ભિક્ષા થઈ ગમે એવી જન્મે તું પોતે રાજા થઈને ભીખ મગા કરી રહ્યો છે, ક્યાં ઘરમાં તું સુતો છો? અહીં આવો.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.